જે માણસ ધૈર્યવાન છે એ જ સુખ દુઃખના સમયે પોતાની પોતાની જાતને ખૂબ પકડી રાખે સ્થિરતામાં, સહેજ પણ ડગવા ન દે. સુખ આવે તો પણ એને માટે સત્કાર, દુઃખ આવે તો પણ એને માટે આવકાર. આ છે સમત્વ યોગ. સમત્વ યોગ ઉચ્યતે. માણસ ક્યારેય કોઈ પણ રીતે નાસીપાસ પણ ન થાય અને ક્યારેક આવેશ કે અહંકારમાં પણ ન આવી જાય. કોઈ પણ પરિસ્થિતિ હોય એને અડગ રહીને પહાડની માફક, હિમાલયની માફક આવનારી દરેક ઝંઝાવાત, દરેક પ્રતિકૂળતા અને સાનુકૂળતા એ બધાને સ્થિર થઈને દ્રષ્ટા તરીકે માત્ર જોયા કરે, એને સહન કર્યા કરે. આ છે ધીર પુરુષનું કામ. નાન્યાત પદમ વિચલંતિ ધીરઃ. જે ધીર ગંભીર માણસો છે એ પોતાના સ્થાન ઉપરથી સહેજ પણ હાલતા કે વિચલિત થતા નથી. એના માટે કવિ શું કહ્યું? મૃત્યુ સમાવિશતું યદિ ગચ્છતું વા. મોતને આવવું હોય તો પણ ભલે પડકાર નહીં આપો, આવી શકે. અને ના આવવું હોય ને જવું હોય તોય પણ જા. આમ ખુમારીથી જે આવી સ્થિતિને પોતાના જીવનમાં ખૂબ જ પોતાના જીવનને પોતાની સમતાને પકડી રાખે છે એ માણસ જ સાચો ધીર છે. સુમંતજી મહારાજ દશરથજીને ખૂબ જ સાંત્વના આપી રહ્યા છે. સ્વાભાવિક છે, આંધી હોય આવી હોય ને અને એમાં ઉપદેશ આપવા બેસીએ તો કશાય કામનો ખરો. ભયંકર આંધી આવી હોય અને એમાં ઉપદેશ આપવા બેસી, બેસો બેસો મારે તમને ઉપદેશ આપવાનો, એટલે આ આંધીના આ તોફાન આવ્યું છે. એમ દુઃખીના જીવનમાં આવેલી દુઃખની આંધી, એને ગમે એટલો માણસ બુદ્ધિશાળી અને ધીર હોય, ગંભીર હોય અને એને ગમે એટલી સલાહ કે ઉપદેશ કે શિખામણ આપતો હોય પણ આંધીના ઉપદેશ જેવી વાત અને જરાય ની સ્પર્શ. સુમંતજી આટલા બધા સદભાવપૂર્વક ધીર ગંભીરતાથી પોતાના મહારાજ દશરથજીને ખૂબ જ આશ્વાસન આપી રહ્યા છે, ધીરજ બંધાવી રહ્યા છે. અને એ ધીરજ બંધાવતા સુમંતજીએ કહ્યું, સુખ હર સહી જડ દુઃખ બિલખાય. જે જડ માણસ છે ને, જે પોતાની જાતને ક્યારે સંભાળી શકતો નથી, કોઈ બહુ હરખ ને આનંદના સમાચાર આવે ને તો બ્લડ પ્રેશર વધી જાય ને હાર્ટ ફેલી થઈ જાય, અને ક્યાંક દુઃખના બહુ એવા સમાચાર સાંભળીને પણ માણસ એનું હૃદય બંધ થઈ જાય. તે જડતા છે. બંને તરફથી ઉભય ધીરતા અને સ્થિરતા એ જ જો માણસ કેળવી શકે એ જ સાચો ધીર, એ જ યોગી, એ જ વીર. સુમંતજી મહારાજ દશરથજીને કહે છે કે આપ ધીરજ ધારણ કરો, જરા આટલા મોટા આપ છો, આટલા વીર પણ છો, આપની પાસે આટલું સામર્થ્ય છે અને આપ આવા મોટા મહાન છો, એટલા માટે કહ્યું વિવેક વિચાર, થોડુંક વિવેકપૂર્વક વિચાર કરીને બસ હવે આપ ધીરજ ધારણ કરો, એ જ ઉચિત છે. કોણ સમજાવવા જાય? પેલી આગળ વાત કરી હતી સૌરાષ્ટ્રના પ્રભુદાસ પટણી. એક વખત એવી પ્રતિભા હતી પ્રભુદાસ પટણી, કે આખા ગુજરાતમાં ને ગુજરાત બહાર પણ એમના હાથ નીચે તૈયાર થયેલી વ્યક્તિને દિવાન બનાવવા માટે બધા રાજા રજવાડામાં એમને લઈ જતા. તમારી હાથે તૈયાર થયેલો માણસ આપો ને અમારે દિવાન તરીકે લઈ જાઓ. એવી પ્રતિભા હતી એ વ્યક્તિ. સામાન્ય બાબતમાં તો ડગે નહીં. કોઈ પણ માણસ આવ્યો હોય એનાથી ભેદ પણ ભીતી નહીં. પણ આવા ધીર ગંભીર અને મહાન વ્યક્તિના માતુશ્રીનું દેહાવસાન થયું, મૃત્યુ થયું, ત્યારે ઘણા બધા આ દીવાનો થયેલા ને બધા મોટા મોટા રાજાઓ અને દીવાનો પણ ત્યાં આગળ આવેલા. જ્યારે દેશી રજવાડાઓ હતા સ્વતંત્રતા પહેલાની વાત, એમને ત્યાં આશ્વાસન આપવા માટે ઘણા બધા આવ્યા. પણ આવી મોટી વિભૂતિ વ્યક્તિ મહારાજ દશરથની માફક કોક મૂકીને ખુલ્લે મોડે રડતા હતા. એ પ્રભાષણ કરવું, એમને સમજાવવા કોણ જાય? આવા મોટા બુદ્ધિશાળી માણસને આગળ એક ડગલું ભરીને કે આમ ન થાય, આપ તો આમ છો, એમ કહેવા જાય કોણ? છતાંય સમૂહમાં 5-7 એવા અગ્રગણીઓ હતા જે દિવાન કક્ષાના. પ્રભુદાસભાઈ, આપ તો અમારા વડીલ છો, આપ અમારા ગુરુ છો, આપના માતુશ્રી ગયા એનું દુઃખ તો હોય જ, લાગણી સભર, પણ આપને આટલી મોટી વિભૂતિને આમ શોક કરવો, આમ રડવું આપને ન શોભે. આમ કહ્યું ને, કહ્યું ને, વિવેક વિચારી ધીરજ ધરો. આવી રીતે મોટી વ્યક્તિ, આવી કોઈ પણ મોટી અસ્થિને એમ જ કહેવાય, વિવેક વિચારીને આપ ધીરજ ધારણ કરો, એથી વધારે તો શબ્દો બોલાય નહીં. તો પ્રભુદાસ એમણે શું કહ્યું કે ભાઈ, તમે બધા સાહેબ 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 કહેનારા હતા, તો મારી મોટી વણઝાર છે. મને પ્રભુદાસ કહીને બોલાવનાર ઘણા બધા માણસો છે, પણ એક બાબતની ખોટ મને સાલીને એક દુઃખ રહ્યું છે, ક્યારેય નહીં થાય, મને પરભવ કહીને બોલાવવા વાળો કોઈ ના રહ્યો. એટલે આ પરભા પ્રભુદાસ સાહેબ એમ કહીને બોલાવશ, પણ મને પરભો કહીને બોલાવનારું હવે કોઈ નહીં રહ્યું મારી માં. એટલે એ જે એવી અસ્થિ એવી વ્યક્તિને જ્યારે આશ્વાસન આપવાનું હોય ત્યારે એને કયા શબ્દોમાં આપવું, અને આપે તો એનો સામો જવાબ મળે તો શું કરો. સુમંતજી પણ અહીંયા એ જ પ્રકારે ખૂબ જ સદભાવપૂર્વક કહી રહ્યા છે, આપને મારાથી વિવેક ચૂકીને તો કોઈ વાત ન થઈ શકે, મારી મર્યાદામાં કહું તો આપ વિવેક વિચારી ધીરજ ધરો, બસ આપને એટલું જ કહી શકું છું, વિશેષ નહીં, આપ ધીરજ ધારણ કરો. આપ ધીર વીર દેવ ધુરંધર છો, સામાન્ય વ્યક્તિ. આમ સુમંતજીના શબ્દોની અંદર એટલી જ સૌમ્યતા છે, એટલી જ મર્યાદા છે. અને એના માટે કહ્યું છાણી સોચ સકલ. હવે મારું એટલું જ કહેવું છે કે આ ચિંતા આ શોક આપ છોડી દો તો બધાના આનંદનું કારણ બની રહેશે, બધાની ચિંતા દૂર થવાનું કારણ એ જ બની રહેશે કે મહારાજ આપ આ વ્યાકુળતા આ વિરહની પીડા આપ છોડી દો. કેવી રીતે છૂટશે? ઘાયલ કી ગત ઘાયલ. પોતાનો દીકરો સર્વગુણ સંપન્ન સર્વ રીતે લાયક, એને રાજ આપવાનું કહીને વન આપ્યું, એ પીડા કયો બાપ સહન કરી? કઈ એની શક્તિ હોય કે એને ધીરજથી પકડી રાખે? અને એ દુઃખ એ વાતનું છે કે મેં મારા વિલાસ અને વૈભવને માટે નિર્દોષ એવા મારા રામને મારા દીકરાને મેં વનમાં ધકેલી દીધો 14 વર્ષ માટે. પીડા આ છે, કે એક પિતા તરીકે, એક રાજા તરીકે હું મારા લાયક પુત્રને ન્યાય ન આપી શકું. કંઈક કોઈક અપરાધી દીકરો હોય ને એને માટે તો કંઈક મેં કર્યું છે, બધું બરાબર કર્યું છે, એને મારે સમજાવવો જ પડે, આવી સજા કરવી જ પડે, તો વાત સાચી. સામા માણસને જવાબ આપી શકે, પણ મારા દશરથી જવાબ શું આપી શકે? કોઈ જાતની ક્ષતિ ના હોય, કોઈ દુર્ગુણ ન હોય, બધી જ રીતે લાયક હોય દીકરોને, છતાંય જાઓ વનમાં. દુઃખ આ બાબત, અને એટલા માટે ધીરજ ધારણ કરવા માટેની તૈયારી હોવા છતાંય સુમંતજી આટલું બધું સમજાવે છે, છતાંય મહારાજ દશરથજીને એ ઘાની પીડા, એ દર્દ, એ સહેજ પણ ઓછું થતું નથી ને, તે છતાંય કે છે છાણીએ સોચ. હવે જેને પીડા થતી હોય ને, એ કેમ આટલી બધી બૂમ પાડો છો? ધીરજ રાખો ને. અરે જેને દર્દ અંદર ચીસ કોણ પાડે? સહન ન થતી હોય વેદના ત્યારે, તો આ વેદના દશરથજીને એવો ઘા છે કે રણસંગ્રામની અંદર અનેક તલવારો, તીર, ભાલા એના ઘા સહન કર્યા છે, અને વીરતાથી એની તરફ સેજ પણ દરકાર રાખ્યા વગર, લોહી વહેતું હોય, ઘા પડ્યો હોય, દરકાર રાખ્યા વગર એમણે પોતાની વીરતાનું દર્શન કરાવ્યું હતું. પણ અહીંયા આગાડી એ વીરતા પણ ભાંગીને ભૂકો તૂટી તૂટી ગઈ. કેમ? આ વેદના, આ પીડા, આ દર્દ એ અસહ્ય છે ને, એને કારણે સુમંતજીની વાતનો પણ એ ઉપચાર કામ નથી લાગી રહ્યો.